सज्जतानो संघ लावे खेती में रंग, कार्यक्रम नंबर 157, प्रसारण तारीख 18 फेब्रुआरी 2010। ઠંડી ઘટતા જ હવે શિયાળુ પાકો લણવા વાઢવામાં પડેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર.
ઉમા ભાભી, આ તમાર ભાઈએ તો દિને રાત વાડિયા જામા નાખ્યા છે. આજ મેં એને અહીં આવવાનું કીધું તો મને કે ખડું તૈયાર થતું હોય ત્યારે ક્યાંય ન ખાય.
લક્ષ્મી બેન, ટાયર તડકો ખમીને કાળી મજૂરી કરી હોય અને પછી ખરા ટાંકણે જો જરાક બે દરકાર રહીએ તોય ઉપજ માં બહુ મોટો ફેર પડી જાય.
ભાભી, એટલે જ તો DSC અને સજ્જતા સંઘ આ કાર્યક્રમ ના માધ્યમથી બધા ખેડૂત મિત્રો ને નાની નાની કાળજી વિશે સતત જાગૃત રાખે છે.
ભાભી, આ બીજી તો હું કાળજી રાખી શકાય, બહુ બહુ તો આ તમે ઘણી વાર કયો છો એમ શિયાળુ પાકમાં કટોકટીની અવસ્થાએ પાણીનું અને રોગ કે જીવાત આવે તો અહીંયા દવાનું ધ્યાન રાખવી. આ સોડ કઈ થોડો જ બોલે એમ છે કે મને અત્યારે આ દુખ છે.
બરાબર છે, જેમ કે ઘઉંમાં દૂધિયા દાણા હોય તો અહીને પાણીની ખેંચ ન પડવા દઈ અને દાણા કઠણ થઈ ગયા હોય તો પાણી બંધ કરી દઈ, એટલું જ.
એમ તો અમે ઝીરુમાઈ જેવા દાણા પાકા થવા માંડ્યા કે તરત એકવાર ઓલો ગંધક સાટી ને બુગી દીધો હતો. અને આ રાયડામાં સાસિયો દેખાણો ને ઈ પેલા જ ઓલી કઈ કેવાય, હેક્ઝાકોનોઝોલ છાંટી દીધી હતી.
બહુ સરસ.
એટલે હવે તો છે ને દાણા જરા કઠણ થાય તો અહીંયા વાઢી લેવાની વાટ જોઈને બેઠા છે.
પણ વાઢતી વખતે અને વાઢેલા પાકના પાથરા કે જુડા ફેરવતી વખતે કેટલું ખાસ ધ્યાન રાખવું પડે છે ભાભી? દિલુભા, તમને યાદ હોય તો આપણે ગયા વર્ષે આ વાત ખાસ કહી હતી, ખબર છે?
યાદ આવી ગયું ઉમાબોન. એમાં તો એક વાર મેં શંકરલાલ ને ફોન કર્યો તો એમણે કીધું તું કે બને ત્યાં સુધી જીરું, રાયડો કે ઘઉં વહેલી હવારમાં જ વાટવાના અને પાથરા કર્યા પછી એને ફેરવવાના પણ હવારમાં જ.
શું કામ ખબર છે?
કારણ કે હવારના પોરમાં હવામાં હજી થોડો થોડો ભેજ હોય, એટલે વાટતી વખતે કે પાથરા ખેતરમાંથી ખળામાં ફેરવતી વખતે ખરે ઓછા અને મોંઘા ભાવના પાકનો એટલો બગાડ ઓછો થાય.
ઈસબગુલ તો ખાસ બને ત્યાં સુધી તો દિવસ ઉગ્યા પહેલા જ વાઢીને લઈ લેવાનું, એટલે ઓછામાં ઓછું ખરે.
પણ પાક ચોખ્ખો કરીને કાઢી લીધા પછી તો તપાવવો પડે કે નહીં?
હાસ તો, પાક લઈ લીધા પછી તો એ કાળજી ખાસ રાખવાની. કારણ કે કેટલીક વાર એવું બને છે કે પાકમાં ભેજનું પ્રમાણ વધારે હોય કે પછી છેલ્લું પિયત થોડું મોડું આપ્યું હોય તો એ વધારાનું પાણી હજી પાકમાં જ હોય, એટલે હવે જો એને સુકવીએ નહીં અને એમને એમ કોથળામાં ભરી દઈએ તો અંદર ફૂગ થાય. ઘઉંમાં તો દાણા પર કાળા ડાઘા પડી જાય છે, પાક બટાઈ ગયાની ખરાબ ગંધ આવે, એટલે બજારમાં જ્યારે આપણે આપણો પાક વેચવા જઈએ ત્યારે એના ભાવ ખૂબ ઓછા ઉપજવાના.
ટૂંકમાં એમ કહો ને કે અનાજ કઠોળથી લઈને ગમે એ પાક હોય એમાં ભેજનું પ્રમાણ 7-8% વધારે તો નહીં જ હોવું જોઈએ.
બસ, આપણે આ વાતની ગાંઠ વાળી જ રાખવાની.
હા, અને લક્ષ્મીબોન, પાક વેચવાની ઉતાવળ ન હોય તો કોથળામાં ભરતા પહેલા કોથળા તડકે તપાવી નાખવાના, અવળા હવળા ફેરવી ને તડકે મૂકી રાખવાના, એટલે એમાં એકે જીવાત ન બચે અને આપણે ઉપજ ને નુકસાન ન કરે.
એમ તો તમને યાદ છે આપણે એ પણ કહ્યું હતું કે પાક જો કોથળામાં ભરીને ગોદામમાં મૂકવાનો હોય તો સૌ પહેલું ગોદામ સાફ સૂફ કરીને પૂરેપૂરું જંતુ મુક્ત કરી નાખવાનું,
એટલે કે ભીતું ઉપર જંતુનાશક દવા છાંટવાની.
બિલકુલ.
અને પછી જેનો ધુમાડો કે વરાળ થાય એવી દવા છાંટવાની, એટલે ખૂણે ખાસરે ક્યાંય એકે જીવાત ન બસે.
અને ઓલે ઉંદર મામાને તો ટકવા જ નહીં દેવાના. ગોદામમાં જેટલા દર દેખાય હંધાય અંદર દવા નાખીને પૂરી દેવાના, નહીતર બધી મહેનત આપણી નકામી જાય પાછી.
ઉમા ભાભી, આ હંધું તો સમજાઈ ગયું, પણ તમાર ભાઈ જેવા ઘણા ઉતાવળા બહુ હોય છે. હજી તો શિયાળુ પાક ખળામાં પૂગો ન હોય ત્યાં માંડે ઉનાળુ પાક વાવવાની ઉતાવળ કરવા. હવે તમે કયો, આ જમીન ને જરાક પોરો તો ખાવા દેવો પડે કે નહીં?
હાસ તો, એને થાક તો ખાવા દેવો પડે ભાભી. જૂના પાકની જમીનમાં સંતાયેલી જીવાતો કે એના ઈંડા કોશેટાનો નાશ થવા દેવો પડે અને પછી જ બીજો પાક વવાય.
અને એનો ઉપાય પાછો કેવો સહેલો છે, ઊંડી ખેડ કરીને જમીન તપવા દો, એટલે મોટા ભાગની ઈયળું કે કોશેટા કાં તો પંખીડા ખાઈ જશે, અને નહીતર સુરતના તાપમાં એની હાથે જ મરી જશે.
બસ આ ખૂબ કામની વાત કરી દીધું. તમે તો જાણો છો જ, ધીમે ધીમે આખી દુનિયામાં હવે રાસાયણિક જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો જેટલો ઓછો ઉપયોગ કરવો પડે એટલું સારું એવો મત જોર પકડતો જાય છે.
ઈ તમે ઓલા જીવામૃતની વાત કરી, તૈયા તો અમારા આખા ગામમાં એની ચર્ચા થઈ હતી.
લક્ષ્મીબોન, જીવામૃતની ચર્ચા તો આ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગને લીધે હવે એક કે એક ગામડે થવા માંડી છે. કારણ કે ગૌમૂત્ર, ગોબર અને કઠોળનો લોટ કે ગોળ તો હાવ સસ્તામાં મળી જાય, એટલે ઈ બનાવવાનો ખર્ચો થાય ઓછો, અને બદલામાં કેટલીય જાતની રાસાયણિક દવાઓ અને ખાતર નાખવા નથી પડતા, એટલે ખેતી કરનારને, જમીનને, વાતાવરણને અને ઈ ઉપજ વાપરનારને એમ હંધાઈને ફાયદો જ ફાયદો છે,
ફાયદો જ ફાયદો. એટલે જ તો પોરબંદર જિલ્લાના ગામ ભારવાડાના હાથિયાભાઈ હરવમભાઈ ઓડેદરા જેવા પ્રગતિશીલ ખેડૂત મિત્રો ઉનાળુ પાકોમાં શક્ય એટલું જૈવિક નિયંત્રણ જ કરે છે.
વાહ વાહ, એટલે પાણી ભેળી મોંઘા ભાવની દવાની બચત કરવાની અને હારી ઉપજ લેવાની.
એમ કહો ને કે હાથિયાભાઈ એ ચાતર્યો છે
નવો ચીલો.
દિલુભા, છેક જામનગર અને જૂનાગઢ જિલ્લા સુધીના ખેડૂત મિત્રોને એમણે જીરું જેવા નાજુક રવિ પાકમાં તો સારી ઉપજ લઈ બતાવી, પણ ઉનાળુ પાકોમાં આ જ રીતે ખૂબ સારું જૈવિક નિયંત્રણ કરીને બધાને નવો માર્ગ બતાવે છે.
પણ ઈ આ જૈવિક નિયંત્રણ કરે છે કઈ રીતે ઈ તો કહો ઉમાબોન.
એમણે બધી વાત વિગતે કરી છે, ચાલો સાંભળીએ.
પેલા વેલા તો પાયાના ખાતર તરીકે આપણે જે આપણા ખેતરનું, આપણા ઢોરનું, આપણા કુસાનું જે દેશી ખાતર, કોમ્પોઝિટ ખાતર આપણે ખાદ બનાવીએ એને કોહવાવી અને જે ગળતીઓ આપણું છાણિયું ખાતર નાખીએ એ આપણી જમીનની ફળદ્રુપતા વધારે અને પાકની અંદર ઉત્પાદન વધારી શકે, જેનાથી આપણો જે દેશી જે ઝૂંડવાની દેશી પત્તી છે એ દેશી ખાતર જે છોડને પૂરેપૂરું અને પ્રોત્સાહન મળી શકે અને ખોરાક મળી શકે, એટલે જમીન ફળદ્રુપ રહે અને રોગ આવવાની ઓછી શક્યતા રહે. બીજું આપણે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવાનો, કે જે સેન્દ્રીય ખાતરથી આપણી જમીનની અંદર ફળદ્રુપતા વધાર્યા અને આપણા ખેતરની અંદર કોઈ પણ રોગ બને ત્યાં સુધી ઓછો આવી શકે. આપણે ઉનાળુ મગ વાવીએ, ઉનાળુ તલ વાવીએ, ઉનાળુ મગફળી વાવીએ તો એની અંદર જે છોડની દેશી ખાતરથી જે છોડની તાકાત વધે છે એ તાકાતથી એની અંદર રોગ સામે પ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે છોડની તાકાત વધુ હોય, એની તંદુરસ્તાઈ વધારે હોય એટલે એને ચૂસ્યા જીવાત છે એ અસર બહુ કરી શકતી નથી. માટે આપણે દેશી ખાતરનો ઉપયોગ કરવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન મળી શકે.
એટલે વાવતા પેલા આટલી કાળજી લીધી હતી એમને.
હાસ તો,
અને વાવ્યા પછી શું શું ધ્યાન રાખવાનું
એ એમણે કહ્યું છે, સાંભળો.
આપણા ખેતર ની અંદર પેલા તો ચૂસિયા થ્રીપ્સ આવે છે, પછી મોલોમસી આવે છે, પછી આપણે એની અંદર સફેદ અને લીલી પોપટી જેને સફેદ માખી કહી છે એ આવે છે, અને પછી ઈયળ આવે છે, અને એથી વધુ ઠાર જાકર આવે તો સારોડ આવે છે. આ ચાર મુખ્ય આપણા ખેડૂતના ખેતરમાં રોગ આવી શકે માટે એના નિયંત્રણ માટે ઓર્ગોનિક દવા જે છે એવી ઘણી જાતની ઓર્ગોનિક દવા છે, એ ઓર્ગોનિક દવા છાંટવાથી એનું સંપૂર્ણ નિયંત્રણ થઈ શકે. દાખલા તરીકે આપણે કરેલના કડવા પાન છે, પછી કડવો લીમડો છે, પછી આપણે એક એની અંદર આપણે એક આપણે સુવાભાજી એવી વસ્તુ છે, સુવાભાજી છે, અજમા છે, કે જેની અંદર બિલકુલ રોગ આવતો નથી, ક્યારેય કોઈ પણ જીવાત એને દસ મારતી નથી. આવા રોગ પ્રતિકારક છોડ ભેગા વાવવાથી એની અંદર જીવાત રહી શકતી નથી. આજે સુવાભાજી આપણે વાવી તો ક્યારેય પણ કોઈ દિવસ એમ નહીં થાય કે આની અંદર રોગ આવ્યો. અજમા વાવ્યા તો એની અંદર ક્યારેય પણ રોગ નથી આવતો, બિલકુલ ક્યારેય પણ નહીં. તો આવી વસ્તુ અને આપણા પાકની અંદર આછી પાતળી થોડા પ્રમાણમાં નાખવાથી એને કુદરતી એનો એની ગંધ કેવી હોય કે એમાં ઝેર શું હોય કે જેને કારણે જીવાત એની અંદર રહી શકતી નથી, એના સુગંધથી પણ આપણા ખેતરમાં રહી નથી. સુવાભાજી વાવેલી જેનાથી અમારે 100% ઉત્પાદન મળેલ છે અને જીવાતની કોઈ દવા બહુ સાચવી નથી પડે.
હા હા, રૂલ્યો હંધાય પગલા આગોતરા જ લેવાના,
બસ અડબોદ નો ઉધારો રાખવાનો જ નહીં. પેલો ઘા રાણાનો,
બિલકુલ સાચું.
રોગ કે જીવાત માથું ઊંચું કરે ઈ પહેલા જ એનો ઉપાય કરી લેવાનો.
પણ પછી ઉપજ માં કેટલોક ફાયદો થયો ઈ વાત તો કરો.
એ વાત પણ હાથિયાભાઈએ કરી છે. સાંભળો,
ઉત્પાદન જે થતું હતું એના કરતા બમણો આ વર્ષે જીરાના પાક ની અંદર અત્યારે અમારે ઉત્પાદન મેળવેલું છે. 14-15 વર્ષ સુધી જીરાનો પાક નું ઉત્પાદન મેળવેલું. ઉનાળુ ની અંદર પણ આપણે સેન્દ્રીય ખાતર નાખવાથી એનાથી તમારે ઓછે ખર્ચે સાદી સીધી પદ્ધતિથી દેશી દવાથી કે જે આપણે ખેડૂત પર બનાવી શકીએ અને એનો ઉપયોગ કરવાથી ખેડૂત 100% ઉત્પાદન મેળવી શકે. આજે સજીતન સંઘ લાવે ખેતીમાં રંગ એ કાર્યક્રમ અમે દર ગુરુવારે અમે સાંભળીએ છીએ, જેનાથી અમને દેશી દવા કઈ રીતના બનાવવી, કેમ વાપરવી, એનું રેકોર્ડિંગ સાંભળી અને એને પગલે થી અમે આગળ આવેલા છે. એનાથી મેં આજ 4-5 જિલ્લાના ખેડૂતને સમૃદ્ધ બનાવ્યા કે જે હું એનો આભારી છે. એ કાર્યક્રમ સાંભળવાથી મારી કોઠા સુધી એનો પ્રયોગ કરી અમે આજે અમારે 100% ઉત્પાદન છે અને અમે સમૃદ્ધ થઈ ગયા છે. અમારે કોઈ જાતની તકલીફ છે નહીં.
વાહ હાથિયાભાઈ વાહ, ધન્ય છે તમને મારા વીર. આ હંજાય ખેડૂત ને આવો જ માર્ગ દેખાડતા રહેજો.
લક્ષ્મી ભાભી પાછા એકલા જ નહીં, એમની દીકરી લીરી બેન હજી તો 11-12 ધોરણ માં જ ભણે છે,
એમ
પણ અત્યારથી જ ખેતી અને પશુપાલન માં રસ લે છે. બોલો,
અમારે માનબાન છે એમ હંજાય કામ માં આગેવાની લઈ લેવાની.
દિલુભા, ડીએસસી અને સજ્જતા સંઘ તો ઈચ્છે છે કે ગામે ગામ અને ઘરે ઘર માં બહેનો ખેતી અને પશુપાલન માં આગળ આવે અને એટલા માટે તો આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં એકલા બહેનોનું જ મહિલા શ્રોતા સંમેલન યોજવાનો વિચાર છે.
એમ તો માર્ચ મહિનામાં જ કઈક બોલ્યો વિશ્વ મહિલા દિવસ ઉજવાય છે ને.
હા, એ ઉજવણીના ભાગ રૂપે આ સંમેલન અને ઉપરાંત 11 માર્ચ નો સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગનો હપ્તો આપણે સફળ મહિલા ખેડૂતો અને મહિલા પશુપાલકોના અનુભવો આધારિત જ પ્રસારિત કરવા વિચારાયું છે.
સાંભળું ને મારી બેનુ, જીમણે જીમણે ખેતીમાં અને પશુપાલનમાં કંઈક નવું કર્યું હોય ઈ આજ બરોબર આ વાત સાંભળજો અને પેલા ફોન થી અને પછી જરૂર હોય તો ટપાલ થી પરેશભાઈ ની આયરે 027-17-235-995 નંબર જોડી ને હંધી વાત કરી જ લેજો.
અને ભેગો સવાલ નો જવાબ નોંધાવી દેજો, એટલે આવતી 11મી તારીખ ની કડી માં તમારી વાતે આવે ને ઇનામ ડ્રો માં તમારું નામ આવી જાય.
પણ પહેલા મને સવાલ તો પૂછી લેવા દો.
સવાલ લખી લેવા તૈયાર જ બેઠા છે, તમે બોલો ને એટલી જ વાત છે.
હા તો લખો મિત્રો, શિયાળુ પાકોમાં પિયત આપવાનું ક્યારે બંધ કરવું જોઈએ?
ભાઈ સવાલ બરાબર સાંભળ્યો ને, ફરીને બોલો જો, શિયાળુ પાકોમાં પિયત આપવાનું ક્યારે બંધ કરવું જોઈએ?
બસ હવે કહી દો કે 155મી કડીમાં સાચો જવાબ દેનારા માંથી ડ્રોમાં ઇનામ કોને કોને મળ્યું છે?
એમાં 151 રૂપિયાનું ઇનામ જીતે છે ખોડિયાર કોલોની જામનગરના વેદાંશી નીલેશ કુમાર પોપટને.
વાહ, અને પહેલું ઇનામ?
એ નામ તમે જાહેર કરી દો.
હા તો ભાઈઓ ને બહેનો, 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામ ઓડુના પ્રહલાદભાઈ કે સાવડિયા.
તમને બેને લાખ લાખ ધન્યવાદ છે.
અને બીજા તમામ જાગૃત ભાઈઓ બહેનોને પણ જેટલી શાબાશી આપીએ એટલી ઓછી છે, ખરું ને?
ઉમાબેન, ખરી શાબાશી તો હું ત્યારે દેવાનો જયારે બહેનું આગળ આવે અને સંમેલનમાં કઈ રીતે હમાડવા એવી મૂંઝવણ પરેશભાઈ થાય.
હા બહેનો, ખાસ બહેનો માટેના જ શ્રોતા સંમેલનમાં આવવા અને તમારી સફળતાની વાત જણાવવા આજથી જ ડીએસસી નો સંપર્ક કરવા માંડજો. અને હા, જ્યાં સુધી વધારે ઠંડી ચાલુ હોય ત્યાં સુધી ઉનાળુ પાક વાવવાની ઉતાવળ ના કરશો.
તમે ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછી મહેનતે અને શેનો બગાડ કર્યા વગર વધુ સારી ખેતી કરો, ઈ હારુના જ આ ડીએસસી અને સજ્જતા સંઘના દાખલા છે.
હા મિત્રો, અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા નિર્મિત આ કાર્યક્રમનો હેતુ બહાર આવશે. ગુજરાતના નાનામાં નાનો ખેડૂત અને એની ખેતી પોષણક્ષમ બનશે.
એટલે જે કઈ જાણવા મળે એનો ખેતી અને પશુપાલનમાં ઉપયોગ કરજો, એટલે અમારી વિનંતી છે.
તો હવે ટાણું થયું છે ઉભા થવાનું, એટલે લઈ લઈએ રજા અને કહી દઈએ
નમસ્તે આવજો.